અને ગણપતિ બાપાની પૂજા બરાબર કરીને ગોર મહારાજ પૂજા કરાવે અને આજ્ઞા કરે ગણપતિ મહારાજ ને હવે દૂર્વા અર્પણ કરો. પેલો ચાવો ચોખા ફેંકે, પૂજામાં એનું ધ્યાન નથી. રુક્મિણીજીએ જયારે સાંભળ્યું, રુક્મિણીજીને ઠીક લાગ્યું નહીં, મારો ભાઈ મારી ઈચ્છા નથી છતાં શિશુપાલ રાજા સાથે મારું લગ્ન કરવા માંગે. રુક્મિણીજીએ 7 શ્લોકોમાં સુંદર પત્ર લખ્યો છે અને સુદૈવ બ્રાહ્મણને તે પત્ર આપ્યો છે. મહારાજ આ પત્ર દ્વારકાનાથના હાથમાં જ આપશો, બીજા કોઈના હાથમાં આપશો? મહારાજ કૃપા કરો, મારા માટે થોડી ભલામણ કરો, મારે પરમાત્મા સાથે જ પરણવું છે. ભગવાન ના ત્યાં પણ સિફારસ થી કામ જલ્દી થઈ જાય છે એવું લાગે. કોઈ સાધુ સંત સાથે પ્રેમ કરો કે તમારા માટે કોઈ સંત ભગવાનની પ્રાર્થના કરે. જેને જેને ભગવાન મળ્યા છે એને સંત દ્વારા જ મળ્યા છે. કોઈ સાધુ સંત સાથે એવો સ્નેહ કરો, સંતો નો એવો નિયમ હોય છે કોઈ માનવ નું સ્મરણ કરવાનું. તમે સંતો સાથે એવો પ્રેમ કરો, એ ધ્યાન કરવા બેઠા હોય, પૂજામાં બેઠા હોય, ત્યારે કોઈ વખત તમને યાદ કરે. સંત જેને યાદ કરે તેનું જીવન સુધરે છે. સંત જેને યાદ કરે છે એને ભક્તિનો રંગ લાગે છે. સંત જેને યાદ કરે છે એના વાસનાનો વિનાશ થાય છે. સંતોનો નિયમ હોય છે કોઈ સ્ત્રી કે પુરુષનું સ્મરણ કરવાનું નહીં, એવો એમનો નિયમ હોય. કોઈ સાધુ સંત સાથે એવો પ્રેમ કરો, સંત દ્વારા જ ભગવાન મળે છે. રુક્મિણીજીને પણ સંતની જરૂર પડી. રુક્મિણીજીએ કહ્યું, આ પત્ર ભગવાનના હાથમાં આપજો અને મારા માટે થોડી ભલામણ કરજો. સુદૈવ બ્રાહ્મણે કહ્યું છે, બેટા હું સમજી ગયો, ભલામણ શું? તો ભગવાનને લઈને જ આવું છું, તારી ઈચ્છા પરિપૂર્ણ સફળ થશે. સુદૈવ બ્રાહ્મણ દ્વારકામાં ગયા છે, પ્રભુએ સ્વાગત કર્યું છે, કુશળ સમાચાર પૂછ્યા છે. વિવેક થી બ્રાહ્મણે કહ્યું છે, ખાસ કામના માટે આવ્યો છું. આ રાજકન્યા બહુ લાયક છે, એ નાની હતી ત્યારથી એને હું જોઉં છું. અતિ સુશીલ છે, અતિ સુંદર છે, બધા સદગુણ આ રાજકન્યામાં છે. તમે આ રાજકન્યાનો સ્વીકાર, આ રાજકન્યાએ તમને પત્ર આપ્યો. ભગવાન પત્ર વાંચે છે, અક્ષર ઉપરથી બુદ્ધિની પરીક્ષા થાય. કેટલાકના અક્ષર તો એવા હોય છે, એમનો કાગળ એમના હાથમાં આપો ને તોય વાંચી શકતા નથી. સ્વયં અપી લિખિતમ સ્વયં નવા આચર્યત. પત્રમાં બહુ વિસ્તાર કામનો નહીં અને બહુ સંક્ષેપ પણ કામનો નહીં, થોડા શબ્દોમાં ઘણો ભાવાર્થ ભરેલો હોય. રુક્મિણીજીના અક્ષર મોતીના દાણા, જેના અક્ષર અતિ સુંદર છે એ અતિ બુદ્ધિમાનો. સંક્ષેપમાં પત્ર લખ્યો છે ભગવાનને. પત્રમાં બે સંબોધન લખ્યા છે, ભુવન સુંદર અચ્યુત.
શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણુવતાંતે નિર્વિશ્ય કર્ણ વિવરૈરહરતો ગતાપમ. રૂપમ દૃશામ દૃશિમતામ અખિલાર્થલાભમ ત્વય્યચ્યુતા વિશતિ ચિત્તમપત્રપમ મે.
હે અચ્યુત, હે ભુવન સુંદર, બદ્રીનારાયણના માર્ગમાં વિષ્ણુ પ્રયાગ આવે છે. વિષ્ણુ પ્રયાગમાં ગંગા કિનારે વિશાળ એક વડનું ઝાડ છે. ત્યાંના સાધુ સંતો એવું વર્ણન કરે છે, 2500 વર્ષ થઈ ગયા, 2500 વર્ષ થયા છે, અહિયાં શંકરાચાર્ય મહારાજ બેઠા હતા અને ગંગા કિનારે બેસીને ગંગાજીના દર્શન કરતા કરતા વિષ્ણુ સહસ્ત્ર નામ ઉપર ભાષ્ય લખ્યું. તે આ પવિત્ર ભૂમિ છે. શ્રી શંકર સ્વામીને વિષ્ણુ સહસ્ત્ર નામમાં બહુ પ્રીતિ હતી. માર્ગમાં ચાલે ને તે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરતા કરતા ચાલે. એક એક શબ્દના દિવ્ય અર્થ કર્યા છે. વિષ્ણુ સહસ્ત્ર નામમાં અચ્યુત નામ અનેક વાર આવે છે. જે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે એમને ખબર છે, સિદ્ધિ સર્વાદિર અચ્યુત અચ્યુત પ્રથિત પ્રાણ અચ્યુત નામ અનેક વાર આવે છે. અચ્યુત શબ્દ નો અર્થ કર્યો છે ન ચ્યવતે નાપિ ચ્યવિષ્યતે ઇતિ અચ્યુત. શ્રી કૃષ્ણ નું નામ અચ્યુત છે. શ્રી કૃષ્ણ ને કોઈ દિવસ કામનો સ્પર્શ થતો નથી. જેને કામનો સ્પર્શ થયો તે પોતાના સ્વરૂપથી નીચે પડે છે. જે નીચે પડ્યો એને સંસ્કૃત ભાષામાં ચ્યુત કહે છે. ન ચ્યુતઃ અચ્યુતઃ. જેને કોઈ દિવસ કામનો સ્પર્શ થતો નથી એ પરમાત્મા શ્રી કૃષ્ણ અચ્યુત છે. સૂર્ય નારાયણને અંધકારનો સ્પર્શ થતો નથી. તમે અચ્યુત છો, પૂર્ણ નિષ્કામ છો અને તેથી અતિ સુંદર છો. કામનો સ્પર્શ થાય તો સૌંદર્યનો નાશ થાય. શ્રી કૃષ્ણ અતિ સુંદર છે એનું એ જ કારણ. શ્રી કૃષ્ણને કોઈ દિવસ કામનો સ્પર્શ થતો નથી. તમે નિષ્કામ છો તેથી અતિ સુંદર છો. હે અચ્યુત, હે ભુવન સુંદર, અનેક સંતોના મુખથી તમારા સદગુણોની મેં કથા સાંભળી અને ત્યારથી મેં આત્મનિવેદન કર્યું છે. તમે નિષ્કામ છો, હું નિર્વિકાર છું. તમે મારો સ્વીકાર, હું તમારો ભાગ છું. સિંહનો ભાગ સિંહ ઉઠાવીને લઈ જાય તે શોભે. સિંહના ભાગને કોઈ શિયાળ અડકે તો સિંહની કી અપકીર્તિ થાય. શિયાળ અને શિશુ પણ બેની રાશિ તો એક જ નહીં. શિયાળ જેવો છે જે સ્ત્રીઓનો તિરસ્કાર સહન કરે, જે સ્ત્રીઓના આધીન રહે છે, જે પુરુષ સ્ત્રીઓનો દાસ બને છે. રુક્મિણીજીએ એની નિંદા કરી છે. એ શિયાળ જેવો છે. મારે એનું નામ પણ લેવું નથી. હું તમારો ભાગ છું. તમે જેવા નિષ્કામ છો તેવી હું નિર્વિકાર છું. હું સિંહનો ભાગ છું. સિંહના ભાગને શિયાળ અડકે નહીં. શ્રી કૃષ્ણ ભગવાન નરસિંહ છે. મને શ્રદ્ધા છે આમાં દાસીનો સ્વીકાર કરશો. કદાચ મારા અલ્પ પુણ્યના લીધે આ જન્મમાં મારો સ્વીકાર ન કરો, હું બીજો જન્મ લઈશ, ત્રીજો જન્મ લઈશ. મારે કોઈ રાજાની રાણી થવું નથી. મારે કોઈ કામી રાજા સાથે લગ્ન કરવું જ નથી. અનેક જન્મ લઈશ. જય્યા મસૂર વ્રત કૃષાન શત જન્મ વિષ્યાત. અશુદ્ધ પ્રેમની કથા છે. મોહમાં મિલનની ઉતાવળ થાય છે. પ્રેમમાં અતિશય ધૈર્ય. આ જન્મમાં આપણો સ્વીકાર ન કરો, બીજો જન્મ લઈશ, ત્રીજો જન્મ.
યસ્યાંગ્રિ પંકજ રજસ્નપનમ મહાંતો વાંચંત્યુમાપતિ નિવાત્મતમોપહત્યૈ યર્યંબુજાક્ષ ન લભેય ભવત પ્રસાદમ જય્યામ અસૂન વ્રત કૃષાન શત જન્મ વિષ્યા.
ભગવાન પત્ર વાંચે છે. ભગવાનને આનંદ થયો છે. ભગવાન તો એવું બોલ્યા છે, આ રાજકન્યાના વખાણ મેં સાંભળ્યા છે. આ રાજકન્યા સાથે મારે મારું લગ્ન થાય એવી મારી ઈચ્છા હતી. મેં જ્યારથી સાંભળ્યું કે આ રાજકન્યાનું લગ્ન શિશુપાળ રાજા સાથે થવાનું છે, મહારાજ આપને હું સત્ય કહું છું, ત્યારથી મને દિવસમાં ભૂખ લાગતી નથી, રાત્રે ઊંઘ પડતી. નો મારામાં પ્રેમ છે, એવો જ મારો પણ પ્રેમ છે. ભગવાન કે છે રુક્મિણી વિના મને ઊંઘ આવતી નથી. તથા અહમપી તચ્ચિત્તઃ નિદ્રાંચ ન લભેષી. જેને સંસારનું સુખ મીઠું લાગે છે તેનાથી ભગવાન બહુ દૂર રહે છે. જેને સંસારનું કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી એવા શુદ્ધ જીવ સાથે ભગવાન સુઈ જાય. પરમાત્મા નિષ્કામ છે, ભગવાન આનંદ આપે છે. ભગવાન પાસે લૌકિક સુખ નથી, સુખ તો સ્ત્રી કે પુરુષ પણ આપી શકે છે. ભગવાન સુખ આપતા નથી, ભગવાન આનંદ આપે છે. જેને સંસારનું કોઈ પણ સુખ મીઠું લાગે છે ઈશ્વર એનાથી બહુ દૂર રહે છે. રુક્મિણીજી પૂર્ણ નિર્વિકાર છે, ભગવાન નિષ્કામ છે. આ જીવ જયારે ભગવાનના જેવો થાય છે, જયારે ભગવાન એની સાથે રમે છે, ભગવાનના જેવો જીવ થાય ત્યારે ભગવાન જીવ સાથે સુઈ જાય છે. કથામાંથી અનેક ભાવ પ્રગટ કરે છે. પ્રભુએ દારૂક સારથીને આજ્ઞા કરી રથ તૈયાર કરીને લઈ આવ્યા છે. સુદેવ બ્રાહ્મણને રથમાં બેસાડી શ્રી કૃષ્ણ ભગવાન બ્રાહ્મણને વંદન ગણપતિ મહારાજનું સ્મરણ કરે છે. જેને પ્રભુએ મોટો બનાવ્યો છે એનું જીવન ગંગાજળ જેવું શુદ્ધ હોય. કોઈ મોટો માણસ થોડી પણ ભૂલ કરે તો એના પાછળ ઘણા લોકો ભૂલ કરશે. જેના વાણીમાં વર્તનમાં લોકોને વિશ્વાસ છે એનું જીવન ગંગાજળ જેવું હોય. ભગવાન શ્રી કૃષ્ણ દેવોને માન આપે છે. હું ગણપતિને માનું છું, તમે પણ માનો છો. માનવાનો અર્થ એ છે તમે દેવોની પૂજા કરો. કેટલાક લોકો એવો બોલે છે હું દેવોને માનું છું પણ મને પૂજા કરવાની ઈચ્છા થતી નથી, મને પૂજા કરવાની ફુરસત નથી. જે દેવોની પૂજા કરતો નથી એ દેવોને માનતો જ નથી. શ્રી કૃષ્ણ જગતને શિક્ષણ આપે છે. મહાપુરુષોના પાછળ સમાજ હોય છે. કોઈ મહાન પુરુષ થોડી ભૂલ કરે તો એના પાછળ ઘણા લોકો ભૂલ કરશે. ગણપતિ મહારાજને માન આપ્યું છે. ગણપતિ મહારાજ બહુ પ્રસન્ન થાય, મને કેટલું માન આપે છે. મારી પૂજા ન કરે તો એમના લગ્નમાં કઈ વિઘ્ન આવવાનું છે. મારું ગૌરવ શ્રી કૃષ્ણ વધારે છે. પ્રત્યક્ષ લક્ષ્મી નારાયણના દર્શન નો આનંદ મળશે. અમારી રાજકન્યા તો મહાલક્ષ્મી જેવી દેખાય એવી જગતમાં થઈ નથી, થવાની નથી. બધાને રુક્મિણીજીના માટે બહુ મમતા છે. રુક્મિણીજી નું લગ્ન નારાયણ સાથે થાય. શ્રી કૃષ્ણ નારાયણના જેવા દેખાય. રુક્મિણીજી પ્રતીક્ષા કરતા હતા. સુદેવ બ્રાહ્મણ ત્યાં ગયા છે. રુક્મિણીજીએ જોયું બ્રાહ્મણ પ્રસન્ન દેખાય છે, કામ કરીને આવ્યો છે એવું લાગે છે. સુદેવ બ્રાહ્મણે કહ્યું છે બેટા હું દ્વારકાનાથને લઈને આવ્યો છું. બધી વાતો થઈ છે, પ્રભુએ તને અપનાવી છે. બેટા તું અંબાજીની પૂજા કરવા જાય છે તે મંદિર પાસે જ રથ લઈને આવશે. તારી પૂજા થયા પછી તને રથમાં બેસાડી દ્વારકા લઈ જશે. રુક્મિણીજીએ જયારે સાંભળ્યું છે પ્રભુ પધાર્યા છે
મને અપનાવી છે, આનંદ થયો છે. જે બ્રાહ્મણ પરમાત્મા પતિ મેળવી આપે એ બ્રાહ્મણને હું શું આપું? રુકમણીજીએ હાથ જોડીને કહ્યું છે, મહારાજ મને કઈ આજ્ઞા કરો, હું તમારી શું સેવા કરું? બ્રાહ્મણે બે હાથ ઊંચા કર્યા અને કહ્યું, બેટા મારી કોઈ સેવા જ નથી, મારો આશીર્વાદ છે, તારું જય જયકાર થશે, તું બહુ સુખી થઈશ, તારું સૌભાગ્ય અખંડ રહેશે. બ્રાહ્મણે કઈ લીધું નહીં, આશીર્વાદ આપીને રુકમણીજી વિચાર કરે છે, હું એને શું આપી શકું? જે પરમાત્મા પતિ મેળવી આપે છે એને અજીવ શું આપી શકું? મારી બહુ ઈચ્છા હતી. રુકમણીજી વંદન શ્રી શ્રીધર સ્વામીએ ટીકામાં લખ્યું છે, મહાલક્ષ્મી બ્રાહ્મણના ચરણમાં વંદન કરે. બ્રાહ્મણ બહુ ભીખ માંગે ને તો સમજવું એ સંધ્યા ગાયત્રી કરતો નથી, એને સૂર્યનારાયણ નો શાપ થયો. જે દિવસમાં 3 વાર સંધ્યા કરે, ગાયત્રી કરે, એની ચિંતા સૂર્યનારાયણ ને થાય. ત્રિકાળ સૂર્યનારાયણ ની ભક્તિ કરે એ કોઈ દિવસ ગરીબ થાય નહીં. ત્રિકાળ સૂર્યનારાયણ ની ભક્તિ કરે એની બુદ્ધિ બગડતી નથી. લક્ષ્મી તો બ્રાહ્મણ ના ચરણમાં વંદન કરે છે, પ્રિય મન્યન્નામસા. સુદેવ બ્રાહ્મણે આશીર્વાદ આપ્યો છે, કઈ લીધું નથી. રુકમણીજીને આશ્ચર્ય થાય છે, આ બાજુ પેલો શિશુપાલ અનેક રાજાઓ સાથે આવેલો, બધા બેઠા હતા અને ત્યાં સમાચાર આવ્યા, દ્વારકાથી શ્રી કૃષ્ણ પધાર્યા. શ્રી કૃષ્ણ પધાર્યા છે તે સાંભળ્યું અને શિશુપાળના છાતીમાં ધડકો થવા લાગ્યો, બહુ ગભરાયો. અતિ કામી અતિ બીકણ હોય છે, જે નિષ્કામ છે એ જ નિર્ભય હોય છે. શ્રી કૃષ્ણ આવ્યા છે તે સાંભળ્યું અને શિશુપાળ બહુ ગભરાયો. એવો મૂર્ખો હતો, બાયલા જેવો રડવા જ લાગ્યો. જરા સમને એને પૂછે છે, તને શું થાય છે, કેમ રડે છે? ત્યારે એને કહ્યું કે પેલો આવ્યો છે ને એ નાનો હતો, ત્યારથી એને ચોરી કરવાની ટેવ પડી છે, અને આવ્યો છે કદાચ મારી બહુ ને ઉઠાવીને લઈ જાય તો પછી હું તો મરી જવાનો. રડવા લાગ્યો. જરા સમને એને સમજાવે છે, તું શું કરવા ગભરાય છે? અમે અહીંયા શા માટે આવ્યા છે? અમને કઈ ખાવા મળતું નથી? અમે અહીંયા ખાવા આવ્યા છીએ. અરે તારા માટે અમે લડવા આવ્યા છીએ, તારું અપમાન એ અમારું અપમાન છે, અમે લડીશું, રાજકન્યા તને જ મળવાની છે. બધા એને શિશુપાળને સમજાવે છે. રુકમણીજી નો મોટો ભાઈ રૂકમી આવીને સમજાવે છે, મેં 1 અક્ષોની સેના તૈયાર રાખી છે, મારી તો એવી વ્યવસ્થા છે રાજકન્યા પાસે ચકલી પણ જઈ શકે, રાજમહેલ થી અંબાજીના મંદિર સુધી બે બાજુમાં સિપાઈઓ હાથમાં તલવાર લઈને ખડો પહેરો હોય, રાજકન્યા સાથે એની 16 સખીઓ રહેવાની છે, મારા 12 મોટા મોટા ભેરવાનો છે એ ઘેરો કરીને ચાલવાના છે. એ આવ્યો છે તેથી શું થયું? રાજકન્યા પાસે કોઈ જઈ શકે, કદાચ કઈ ગડબડ કરે, મેં 1 અક્ષોની સેના તૈયાર રાખી છે, મારી બેન તો મારે શિશુપાળ રાજાને જ આપવી છે. બધા એને સમજાવી ત્યારે એને થોડું ઠીક લાગ્યું, પણ પછી એને યાદ આવ્યું કે મેં ગણપતિની પૂજા બરાબર કરી નથી, એટલે ગણપતિ બાપા થોડું વિઘ્ન કરશે એવું લાગે છે. ગણપતિ મહારાજ વિઘ્ન કરતા છે અને વિઘ્ન હરતા પણ ગણપતિ ગભરાય છે. એને સમજાવ્યો છે, 16 સખીઓ રુકમણીજીને સોનાના પાટલે પધરાવી, મહાલક્ષ્મી છે, માંગલિક સ્નાન કરાવ્યું છે, સુંદર શૃંગાર કર્યો છે, ઘરમાં તુલસીજી પૂજા કરી છે, બાલકૃષ્ણલાલ સાથે તુલસીજીને પધરાવીને પ્રદક્ષિણા કરે છે. જે સ્ત્રી નિયમથી પાર્વતી માતાની પૂજા કરે, તુલસીજીની પૂજા પ્રદક્ષિણા કરે, એના પતિનું આયુષ વધે છે, એને અખંડ સૌભાગ્ય અને સત્પુત્રની પ્રાપ્તિ થાય. તુલસીજીની પૂજા પ્રદક્ષિણા કરે છે, માતા પિતાને વંદન કરી આશીર્વાદ મેળવી રુકમણીજી બહાર આવ્યા છે. આઠ સખીઓ જમણી બાજુમાં છે, આઠ સખીઓ ડાબી બાજુમાં છે. મંગલ ગીત ગાય છે, સાક્ષાત મહાલક્ષ્મી છે. અલૌકિક સૌંદર્ય, અલૌકિક શૃંગાર નું વર્ણન કોણ કરી શકે? ધીરે ધીરે ચાલે છે. કદા ચલંતી કલહમ સદા, સખીઓ મંગલ ગીત ગાય છે. દેશ દેશના અનેક રાજાઓ ત્યાં આવ્યા હતા, કેટલાક રાજાઓ તો વગર આમંત્રણે આવ્યા હતા. સાંભળ્યું છે આવી સુંદર કન્યા જગતમાં નથી, અતિ સુંદર છે, રુકમણીજીને જોવા માટે કેટલાક આવ્યા. બધાને જોવાની ઈચ્છા હતી. બાર મોટા મોટા પહેલવાનો ઘેરો કરીને ચાલે છે, 16 સખીઓ સાથે છે, કોઈને દર્શન થતા નથી. આ રાજાઓએ વિચાર કર્યો અંબાજીનું મંદિર પહાડ ઉપર છે, મંદિરમાં પૂજા કરીને રાજ કન્યા જયારે ઉપરથી નીચે ઉતરશે અને ત્યારે બરાબર દેખાશે. રુકમણીજી મંદિરમાં પ્રવેશ કરે છે, ગણપતિ મહારાજની પૂજા કરી, અંબાજીની પૂજા કરી, માના ચરણમાં વંદન કરીને કહ્યું છે, માં શ્રી કૃષ્ણ મારા પતિ થાય, માં હું રોજ તારી પૂજા કરીશ. ચરણમાં જ્યાં માથું મૂકે છે, અંબાજીના ગળામાં સુંદર પુષ્પની માળા હતી, તે એકદમ ખસી ગઈ રુકમણીજીના માથે પડે. અનેક શુભ શકુન થયા છે. અંબાજી ગામમાં ધીરે ધીરે હશે, આ તો મહાલક્ષ્મી છે, એના પતિ નારાયણ છે, મને કેટલું માન આપે છે. રુકમણીજી બહાર આવે છે, ઉપરથી ધીરે ધીરે નીચે ઉતરે છે. રાજાઓ તાકી તાકીને જોવા લાગે છે, સિપાઈઓ જોવા લાગે. અલૌકિક દિવ્ય સૌંદર્ય છે, અને જે જોતા રાજાઓના મનમાં પાપ આવ્યું, આંખમાં કામ છે, કામ ભાવથી જુએ છે. ઓહો બહુ સુંદર છે. શિશુપાળ ભાગશાળી કે આવી સુંદર રાજકન્યાને મળવાની છે, અતિ સુંદર છે. ગમે તેવું બોલવા લાગે, સિપાઈઓ તાકી તાકીને જુએ, રાજાઓ જુએ છે. રુકમણીજીને તે ઠીક લાગ્યું નહીં, આ બધા મારા બાળકો છે, મને કામ ભાવથી જુએ છે. રુકમણી મહાલક્ષ્મી છે, જીવ લક્ષ્મી પુત્ર છે, જીવ લક્ષ્મીને ઘરમાં માતા માનીને રાખે. જીવ લક્ષ્મીનો પતિ થઈ શકે નહીં, લક્ષ્મી પતિ તો એક શ્રી કૃષ્ણ છે. લક્ષ્મીને માતા માનીને લક્ષ્મીનો વિવેકથી ઉપયોગ કરો. લક્ષ્મી ઉપયોગ માટે છે, લક્ષ્મી ઉપભોગ માટે નથી. આ શરીરથી ભગવાનની ભક્તિ થાય છે, અને તેથી આ શરીરને વિવેકથી થોડું સુખ આપવાની જરૂર છે. શરીરને વધારે સુખ આપશો નહીં, એટલું જ સુખ આપજો જે સુખમાં ભગવાન યાદ આવે. લક્ષ્મીનો ઉપયોગ કરો, લક્ષ્મી ભોગ માટે નથી. લક્ષ્મીને કામ ભાવથી જે જુએ એની દુર્દશા થાય છે. લક્ષ્મીને માતા માનીને જે વંદન કરે એને લક્ષ્મી કોઈ દિવસ નારાયણના ગોદમાં બેસાડે. કોઈ જીવ લક્ષ્મીનો ધણી થવા જાય, લક્ષ્મીજીને કેવી રીતે સહન થાય? આ જીવ મારો દીકરો છે,
જોવા લાગ્યા. રુકમણીજીને તે ઠીક લાગ્યું નહીં, આંખ માંથી થોડું તેજ પ્રગટ કર્યું. રુકમણીજીનું તેજ કોઈ દેવ સહન કરી શકે? રુકમણીજીનું તેજ એક શ્રી કૃષ્ણ જ સહન કરી શકે, બીજો કોઈ સહન કરી શકે? આંખમાંથી થોડું તેજ નીકળ્યું છે, તેજ સાધારણ જીવ સહન કરી શકતો નથી. બધા તાકી તાકીને જોતા હતા, બહુ સુંદર છે. તેજ સહન થયું નહીં, ઘણાને ચક્કર આવી, ઘણાને મૂર્છા આવી, બહુ સુંદર છે, બહુ સુંદર છે બોલતા બોલતા બધા ધૂળમાં પડ્યા છે. અતિ તેજ જીવ સહન કરી શકતો નથી. આનંદ થયો, રથના સન્મુખ દોડવા લાગ્યા. પ્રભુએ હાથ લંબાવ્યો, રુકમણીજી નો હાથ પકડી રથમાં બેસાડી દ્વારકા નો રસ્તો પકડ્યો છે. બધા દેવો જય જયકાર કરવા લાગ્યા. રુકમણીજી સાથે શ્રી કૃષ્ણ રથમાં બિરાજે તે સાંભળ્યું. રાજાઓને પછી ખબર પડી કે કૃષ્ણ તો રુકમણીને લઈ ગયો. કેટલામાં લઈ ગયો? એવા મૂર્ખા હતા, હમ પડે તો પડે, પણ અમારી તંગડી તો ઉપર હે, અમે લડીશું. જરાસંધે હુકમ કર્યો, રસ્તો રોકી રાખજો. જે રાજકન્યા શિશુપાળ રાજાને મળવાની હતી એને શ્રી કૃષ્ણ ઉઠાવીને લઈ જાય, એ તો અમારું અપમાન છે, અમારાથી સહન થાય. બધા લડવા તૈયાર થયા છે. આ બાજુ દ્વારકામાં બલરામજીને રાત્રિમાં ખબર પડી છે, બે ભાઈઓમાં અતિશય પ્રેમ છે. બે ભાઈઓનો એવો નિયમ હતો, એકલા બલરામજી કોઈ દિવસ ભોજન કરે નહીં, બે ભાઈઓ સાથે ભોજન કરે. બલરામજી પ્રતીક્ષા કરે છે, હજુ શ્રી કૃષ્ણ કેમ આવતા નથી? પછી બલરામજીને ખબર પડી કોઈ બ્રાહ્મણ આવ્યો, પત્રિકા લઈને આવ્યો. મોટા ભાઈના કાને તો આ બધી વાર્તાઓ હતી, જાણતા. મારો કનૈયો બહુ શરમા, મને પણ કહ્યું ને, એકલો ગયો. રુકમણીના માટે રાજાઓ યુદ્ધ કરશે, બલરામજીથી રેવાયું નહીં. રાત્રિના સમય યાદવ સેના બોલાવી છે, સેના સાથે બલરામજીએ પ્રયાણ કર્યું છે. બરાબર યુદ્ધનો સમય થયો અને બલરામજી વિદર્ભ નગરીમાં આવી ગયા. બલરામજી મહારાજ બહુ બળવાન હતા. બલરામજીનું નામ સાંભળે કે રાજાઓ થર 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 કાપે, અતિ બળવાન છે બલરામજી મહારાજ. જયારે લડવા જાય ને ત્યારે ભાંગ પીને જતા હતા, એવું વર્ણન આવે છે. શ્રી કૃષ્ણ ભગવાન કોઈ દિવસ ભાંગ લેતા નહોતા. મોટા ભાઈ જયારે લડવા જાય ત્યારે ભાંગ પીને જતા, આખો લાલ છે, હળ ને મુસળ રાખે છે. બલરામજી આવ્યા છે. બલરામજીએ એવો પરાક્રમ કર્યો, બધી સેના છિન્ન ભિન્ન થઈ. લોકો વાતો કરે, આ બલરામ છે કે કાળ ઉપરથી નીચે ઉતર્યો છે? એનો વાળ વાંકો થતો નથી, એને કઈ થતું નથી, એનું શ્રીઅંગ વજ્ર કરતા એ કઠણ છે, થોડા સમયમાં સંહાર કરશે. બધા ગભરાયા, બધા નાસી ગયા છે. કોઈને પણ શિશુપાળની જરાય લાગણી નહોતી. લોકો તો વાતો કરે, આઠ દસ દિવસ લાડવા ખાવા આવ્યા, અમે કે મરવા આવ્યા છીએ, આજે બરામ સર્વને મારી નાખશે. બધા નાસી ગયા છે. પેલો શિશુપાળ રડતો હતો ત્યારે જરાસંધ એને સમજાવે છે, આ પાછળથી બળરામ આવી ગયો ને, તેથી એમની જીત થઈ. એકલો કૃષ્ણ હોય તો એને હું હરાવી શકું. આ બે ભાઈઓ ભેગા થયા પછી એમને કોઈ હરાવી શકે? આ બળરામ જેવો કોઈ વીર થયો નથી, પાછળથી બળરામ આવી. હવે તું રડીશ નહીં, બીજી કોઈ કન્યા સાથે તારું નક્કી કરી આપ. રુકમણી શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા જાય છે, પ્રભુ એને પકડ્યો છે, રથના સ્તંભ સાથે બાંધ્યો છે. માર્ગમાં શ્રી કૃષ્ણ બલરામ મળ્યા છે. બે ભાઈઓમાં અતિશય પ્રેમ છે. બલરામજીએ વિચાર કર્યો, લગ્ન થયા પછી ધીરે ધીરે પ્રેમ ઓછો થાય,
પેલી બે ઘરની આવેલી હોય ને જે અંદર અંદર તોફાન કરવા લાગે. રામાયણ ભારત અને ભાગવત આ ત્રણેય ગ્રંથ નો એક આદર્શ છે, એક કુટુંબ પદ્ધતિ. મહાભારતમાં પંચ પાંડવોની કથા છે, ઘર એક છે. રામાયણમાં ચાર ભાઈઓની કથા આવે છે, ઘર એક છે. શ્રી કૃષ્ણ બલરામ બે ભાઈઓ છે. બલરામજી એ નિશ્ચય કર્યો છે અમારે બે ભાઈઓને કોઈ દોષ અલગ થવું નથી, અમે સાથે જ રહેવાના ગમે તે થાય. એક કુટુંબમાં જે સુખ શાંતિ છે તે વિભક્ત થવામાં ક્યાં છે? લગ્ન થયા પછી બે ભાઈઓને એક ઘરમાં રહેવું હોય ને તો ભાઈ કરતા પણ ભાભીમાં સ્નેહ વધારે બતાવે, અને ભાભીના પિયરના લોકો આવે ત્યારે ઉદારતાથી સન્માન કરે તો પછી કોઈ દોષ તોફાન કરશે નહીં. બલરામજી મહારાજ વ્યવહારમાં પણ બહુ ચતુર છે. શ્રી કૃષ્ણ તો રુક્મિણીને બાંધે છે, બલરામજી એ કહ્યું છોડી દો, એ આપનો સંબંધી થયો, તમે એને બાંધો એ ઠીક નથી. બલરામજી એ રુક્મિણીને છોડ્યો છે. બલરામજી મહારાજ રુક્મિણી સાથે બ્રહ્મજ્ઞાન ની બધી વાતો કરે છે, ભાગવત માં એનું વર્ણન છે. રુક્મિણીને સમજાવ્યો છે, અરે જ્ઞાની પુરુષો હાર થાય તો દુઃખી થતા નથી અને જીત થાય તો સુખી થતા નથી. હાર જીત માન અપમાન સુખ દુઃખ એ બધું મિથ્યા છે, પરમાત્મા સત્ય છે. તમે જ્ઞાન નો વિચાર કરો, આત્મા નિર્વિકાર છે, બ્રહ્મ જ્ઞાન ની વાતો એને સમજાવી છે. રુક્મિણીને વસ્ત્રો આભૂષણો આપ્યા છે. બલરામજીએ રુક્મિણીને દ્વારકામાં આવવાનું આમંત્રણ આપ્યું છે, તમને સમય મળે તો દ્વારકામાં આવો. મોટા ભાઈ કોઈના આગળ હાથ જોડતા નહોતા, મોટા ભાઈ બહુ મોટા છે, તે હાથ જોડે નહીં. આજે રુક્મિણીજીને રાજી કરવા માટે બે હાથ જોડે દ્વારકા આવજો. રુક્મિણીજી બહુ પ્રસન્ન થયા, મારા ભાઈ ઉપર એમનો કેટલો પ્રેમ છે, મારા ભાઈ ઉપર એટલો પ્રેમ તો પછી મારા ઉપર કેવો ભાવ હશે? પ્રેમ અને માન માગશો નહીં, બીજાને આપજો. પ્રથમ દિવસે બલરામજી એ પ્રેમ નું એવું બીજા રોપણ કર્યું છે, રુક્મિણીજી બહુ રાજી છે, એમનો મારા ઉપર બહુ પ્રેમ છે. શ્રી કૃષ્ણ બલરામ રુક્મિણીજી સાથે દ્વારકામાં આવ્યા છે. ભાગવતમાં વર્ણન નથી, અન્ય ગ્રંથોમાં વર્ણન આવે છે. પ્રભુએ ઉદ્ધવજીને કહ્યું છે, ઉદ્ધવ મારી માં યશોદા છે, યશોદા માના ગોદમાં હું રમતો, યશોદા માએ મને મોટો કર્યો છે. ઉદ્ધવ મારી બહુ ઈચ્છા છે મારી માં યશોદા દ્વારકામાં, મારી માં દ્વારકામાં આવે તો જ હું લગ્ન કરું, નહીં તો મારે લગ્ન કરવું જ નથી. ઉદ્ધવ નંદ બાબાને તમે પત્ર લખો. ઉદ્ધવજી એ નંદ બાબાને પત્ર લખ્યો છે. પત્રમાં લખ્યું છે, અતિ સુંદર રાજકન્યા રુક્મિણીજી સાથે શ્રી કૃષ્ણ નું લગ્ન નથી. પ્રભુએ ખાસ લખાવ્યું છે, મારી માં યશોદા દ્વારકામાં ન આવે તો યશોદાજી નો કનૈયો કુંવરો રહેશે, તું લગ્ન નહીં કર. પત્ર દ્વારકા થી ગોકુળ માં ગયો, કનૈયો ગોકુળ છોડીને ગયો. તે દિવસથી નંદ બાબા અને યશોદાજીએ અનાજ છોડી દીધું, અનાજ લેતા આખો દિવસ દાદાને યાદ કરે છે. વનવાસી બહુ આગ્રહ કરે તો એકાદ ફળ ખાય. મારા લાલાએ મારા કાનમાં કહ્યું છે, માં હું આવવાનો છું, કનૈયો મારો દીકરો છે. મને કહ્યું છે, માં લોકો કઈ બોલે તે તું સાંભળીશ નહીં, હું તારો દીકરો છું. મને યાદ આવે છે આવવાનો છે, એ આવશે. જે દિવસે ગોકુળમાં આવશે તે દિવસે હું આખું ગામ જમાડી, મારા લાલને જમાડીશ. પછી યશોદામાં અન્ન લેતા નથી, દુર્બળ થયા છે, દિવસમાં ભૂખ લાગતી નથી, રાત્રિમાં નિદ્રા આવતી નથી. આખો દિવસ લાલાની વાતો, અને લાલાની વાતો કરતા હૃદય બિગડે, આંખમાં આંસુ આવી જાય, શાંતિ મળે. કોઈ વખત તો માં પાગલ જેવા થઈ જાય છે, યશોદા માને એવું લાગે છે
પારણામાં મારો બાળ કૃષ્ણ સુતે યશોદા માને દેખાય છે. આખી રાત નંદ બાબા યશોદામાં પાયનો ઝુલાવે છે. બાલકૃષ્ણ કેવો કરે છે, આખી રાત જાગે છે. સૂર્ય ઉદય થયો, અરુ કનૈયો કેમ જાગતો નથી? યશોદામાં અલગ જગાડવા જાય છે, પાયનું ખાલી છે. આખી રાત મને પાયણામાં દેખાયો. કોઈ વખત લાલાની વાંસળી સામે ચંદ બાબા પાગલ જેવી દશા થઈ છે. કદંબના ઝાડમાં કનૈયો દેખાય, કનૈયો વાંસળી વગાડે છે. 3 કલાક થયા વાંસળી વગાડે છે. મારા લાલને ભૂખ લાગી હશે. માખણ મિશ્રી લઈને ચંદ બાબા ઝાડ ઉપર ચડવા. વ્રજવાસીઓ પૂછે છે કે બાબા શું કરો છો કે ઉપર કનૈયો બેઠો છે? 3 કલાક થયા વાસણી વગાડે, મારા લાલને ભૂખ લાગી છે, હું લાલાને આપવા જઉં છું. વ્રજવાસીઓ બોલે, બાબા કનૈયો અહીંયા ક્યાં છે? એ મથુરા ગયો, સાંભળ્યું છે મથુરા થી બહુ દૂર દ્વારકા ગયો છે. હવે તો કનૈયો મોટો રાજા થયો છે. નંદજી વ્યાકુળ થઈને રડવા લાગ્યા, લાલાનો પિતા નથી, હું કનૈયાનો દાસ. રામાયણમાં સાંભળ્યું છે રામ વનમાં ગયા પછી રામના પિતા દશરથ મહારાજ જીવી શક્યા નહીં. છેલ્લા શ્વાસ સુધી શ્રી રામ શ્રી રામ. રાજાએ પ્રાણનો ત્યાગ કર્યો, હજુ મારા પ્રાણ નીકળતા નથી, હવે મારે શું દુઃખ ભોગવવું છે? નંદ બાબા વ્યાકુળ થઈને મને એને કહ્યું છે કે હું આવીશ, હજુ આવતો નથી. યશોદામાં નંદ બાબાને સમજાવશે, તમે મારા લાલાને કાયોના પાછળ કેમ મોકલતા? મને કહેતો હતો આ બધા વ્રજવાસીઓ મને ગાયોના પાછળ દોડાવે છે, આ બધા બેસી રહે છે અને મને કહે છે કનૈયા તને નાચતા બહુ સારું આવડે છે, કનૈયા તું નાચ. એવો ઘોડો એવો સરસ, થોડુંક કોઈ માખણ આપે તો માખણના વચ્ચે નાચવા લાગે. એને લોકોએ બહુ નચાવ્યું. મારા લાલાને અહીંયા બહુ સહન કર્યું. આખો દિવસ તડકામાં ગાયોના પાછળ ફરે. મેં સાંભળ્યું છે હવે મોટો રાજા થયો, મારા ઘરનો એ રાજા. એ 2 દિવસ પણ ઘરમાં નહીં આવે. અહીંયા આવતો ત્યારે બહુ પ્રેમ કરે, મારા આંખમાં આંસુ આવે, એ મારા લાલને સહન થતું નહોતું. એને યાદ કરીને હું રડું છું. ત્યાં જઈને મારા લાલાને કોઈ ખબર આપે કે તારી મા બહુ રડે છે. પછી એ દોડતો દોડતો એ બહુ પ્રેમ કરે. અહીંયા તો ત્યારે બહુ પ્રેમ કરતો હતો, હવે કેમ નિષ્ઠુર થયો? મને એવું લાગે છે કોઈ સ્ત્રીએ મારા લાલા ઉપર જે જાદુ કરી નાખ્યો અને તેથી મને ભૂલી ગયો. લાલા એ ભૂલે એવો નથી, એ આવવાનો છે. મારા લાલાને અહીંયા બહુ સહન કર્યો. કોઈ કોઈ વખત નંદ બાબા વ્યાકુળ થાય તો યશોદા માને ઠપકો આપે, આવડે તું રડે છે, કનૈયો હતો ત્યારે તારો અભિમાન બહુ વધી ગયો, મારા લાલાએ ગોળી ફોડી, તે દિવસે તારી બુદ્ધિ બહુ બગડી હતી, ક્રોધમાં મારા બાલકૃષ્ણને તે ખાઈની સાથે બાંધ્યો, તે બાંધ્યો તે દિવસથી જે રિસાયો હતો, મારા લાલાને તે કેમ બાંધ્યો? આખો દિવસ નાની વાતો પ્રેમમાં હૃદય પીગળે છે. માને કાલી કાલે એવું લાગે કે અહિયાં જ છે. કોઈ વખત યોગમાં રડે છે. નંદ બાબા યશોદામાં આંગણામાં બેઠા હતા. છે, પ્રેમમાં અનિષ્ટની શંકા થાય છે, મારા લાલા ને ત્યાં કઈ થયું તો નથી ને, આજે પત્ર કેમ આવ્યો છે, એ ભલે ન આવે પણ એ આનંદ, મારા લાલ ને ત્યાં કઈ થયું તો નથી ને, લાલા નું પત્ર છે, તમે જલ્દી વાંચો, નંદ બાબા વાંચે છે, એ પત્ર માં લખ્યું મારી માં યશોદા દ્વારકા માં ન આવે તો યશોદા માનું લાડી નો કનૈયો પણ હું લગ્ન નહીં કરું. યશોદા માં તે સાંભળે છે, મને આનંદ થાય, કનૈયો બહુ પ્રેમ કરે છે, અમને ત્યાં બોલાવે છે. નંદ બાબા એ કહ્યું, અમે બ્રજવાસીઓ કઈ ભણેલા નહીં, દ્વારકા તો બહુ દૂર છે, હું દૂર કેવી રીતે જઉં, કનૈયો અહીંયા આવે કઈ સમાચાર આવતા નથી, શ્રી કૃષ્ણ ભગવાન બલરામજી સાથે વાતો કરે છે. ઉઠાવી મેં એવું સાંભળ્યું છે કે માં બહુ દુર્બળ થઈ છે, માં આંગણામાં બેસીને રડે છે, મારી માને હું દ્વારકામાં લઈ આવું, હવે માને હું ત્યાં નહીં રહેવા દઉં, હું તો હવે આપણે બંને જઈશ. શ્રી કૃષ્ણ બલરામ રથમાં બેઠા છે, દ્વારકાથી રથ નીકળ્યો છે, આજે યશોદા માને સુંદર સ્વપ્ન દેખાય, માએ સ્વપ્નમાં જોયું છે મારા આંગણે મોટો મંડપ બાંધ્યો છે, સુંદર સિંહાસનમાં મારો કનૈયો બેઠો છે, બ્રાહ્મણો વેદ મંત્ર બોલે છે, મારા લાલને આશીર્વાદ, મારા આંગણે ઉત્સવ થઈ રહ્યો છે, મારે સ્વપ્નમાં જોયું છે, મારા જાણી કનૈયો હતો ત્યારે રોજ નવા નવા ઉત્સવ કરે, લોકોને બોલાવે, બહુ પ્રેમથી જમાડે, કનૈયો ગયો તે દિવસથી મારા ઘેર કોઈ ઉત્સવ થયો, અરે મારા ઘેર ઉત્સવ શક્નો થાય, એ તો આખો દિવસ એને હું યાદ કરું તે સ્વપ્નમાં દેખાય, માને આજે શુભ શુકન બહુ થયા છે. યશોદા માના આંગણામાં એક કાગડો હોય છે અને તે કાગડો ખાવ ખાવ બોલે છે, કાગડો બોલે એટલે કોઈ સાથે છે પણ કનૈયો આવવાનો છે, માં દોડતા ગયા છે, કાગડાને પણ વંદન કરે છે, યશોદા માનો અભિમાન મરી ગયો છે, બાલકૃષ્ણને જોવાની તીવ્ર ઈચ્છા છે, કાગડાને નમસ્કાર કરે છે, કાગડા તું કાવ કાવ કેમ બોલે છે, મારો કનૈયો આવવાનો છે, ના ના આજે તો નહીં આવે, સાંભળ્યું છે કે લગ્નની બહુ તૈયારીઓ થઈ છે, એક મહિનો મોટો ઉત્સવ થવાનો છે, બે ત્રણ મહિના પછી આવશે, આજે નહીં આવે, અને હવે આવશે ત્યારે એકલો નહીં આવે, બે જણા પડે છે, હું લાલાની માં છું, કાગડો કાવ કાવ બોલે છે, કાગડા તું કાવ કાવ કેમ બોલે છે, મારો કનૈયો આજે આવે ને તો કાગડા તારી ચાર સોનામાં હું કઢાય, હું તને મીઠાઈ ખવડાવી, મારે લાલાને જોવો છે, નંદગામ પાસે રથ આવ્યો, જે માર્ગ થી શ્રી કૃષ્ણ રથમાં બેસીને મથુરામાં ગયા હતા તે માર્ગ માં વ્રજવાસીઓ બધા બેસીને લાલાની વાતો કરે, લાલા એ મને કહ્યું હતું કે હું આવીશ, જયારે આવશે ને ત્યારે આ રસ્તે જ આવવાનો છે, લાલાની વાતો કર્યા વિના મન માનતું નથી, કેટલાક ભોળા વ્રજવાસી એવા હતા ચાર પાંચ વર્ષના બાળકમાં શ્રી કૃષ્ણની ભાવના કરે અને તે બાળકને શ્રી કૃષ્ણનો શૃંગાર કરે અને કૃષ્ણ લીલાનું અનુકરણ કરે, અમારો કનૈ, કેટલાક વ્રજવાસીઓ મૂર્છામાં પડ્યા, મૂર્છામાં પણ કૃષ્ણ કૃષ્ણ
મને છાતે છે, એટલે તું આવ્યો ને મને બહુ આનંદ. યશોદામાં શ્રી કૃષ્ણ બળરામની નજર ઉતરી. યશોદામાં નો બાળ કૃષ્ણ હવે મોટો થયો છે, એટલે તું મોટો થઈ ગયો, કેવો દેખાય એને કોઈની નજર ન લાગી. આજે ગોકુળમાં ઉત્સવ થઈ રહ્યો છે, બધા પ્રજવાસીઓ આનંદમાં ઘેલા થયા, બધાના ઘરમાં એક જ વાત છે, કનૈયો આવ્યો છે, કનૈયો આવ્યો. બધા દોડે, ગોવાળો ગોપીઓ દોડતી આવે છે શ્રી કૃષ્ણ બળરામના દર્શન. બધાને આનંદ, આજે ગોકુળમાં ઉત્સવ થઈ ગયો. પ્રભુએ કહ્યું છે, તું દ્વારકામાં ન આવે, મારે લગ્ન કરવું નથી, મારે દ્વારકામાં નહીં આવે. કે બેટા, તારાનું લગ્ન જોવાની મારી બહુ ઈચ્છા છે. તારા બાવાએ મને એવું કહ્યું કે કનૈયો આવે તો જઈશું, અને ના આવે તો અહીંયા ઉત્સવ કરીશ, બધાને જમાડીશું, બધાને હાથ જોડીને કહીશ, મને કોઈ આશીર્વાદ આપશો નહીં, શ્રી કૃષ્ણ રૂકમણી આનંદ મારે એ ભલે ના કનૈયો આવે તો જઈશ, હું તને લેવા માટે આવ્યો. યશોદા માતાને, નંદમાતાને, ગોપીઓને, ગોવાળોને લઈને દ્વારકા ગયા છે. દ્વારકા પાસે ગોપી તળાવ છે, જ્યાં બધા વ્રજવાસીઓનું મુકામ છે, ગોપીઓનો ત્યાં નિવાસ હતો, અને તેથી તેનું નામ ગોપી તળાવ રાખ્યું છે. લગ્ન માધવપુરમાં થયું છે. નારદજીએ મુહૂર્ત આપ્યું છે માઘ માસ શુક્લ પક્ષ અને પંચમી તિથિ. માધવપુરમાં માધવરાય અને રુક્મિણીજી સાથે ભીષ્મક રાજાનો મુક્કામ ત્યાં હતો. લગ્ન માધવપુરમાં થયું છે. કામદેવને ઘોડો બનાવ્યો છે. આજે ભગવાન કામના છાતી ઉપર બેઠા છે. જીવ લગ્ન કરવા જાય છે ત્યારે જીવના છાતી ઉપર કામ ચડી બેસે. શ્રી કૃષ્ણ લગ્ન કરવા ગયા ત્યારે કામના છાતી ઉપર બેઠા છે. કામદેવને આજ્ઞા થઈ, તે કામદેવ ઘોડો થયો. શ્રી કૃષ્ણ લીલા અતિ મધુર છે. શ્રી કૃષ્ણ લીલામાં કામને પ્રવેશ નથી. આજે પ્રભુએ એવી લીલા કરી છે, શ્રી કૃષ્ણ રૂકમણી લગ્ન મહોત્સવમાં જેટલા જીવો આવ્યા હતા બધાને નિષ્કામ બનાવી દીધા. કોઈના મનમાં વિકાર નહીં, વાસના નહીં, બધાનું હૃદય ગંગાજળ જેવું અતિ શુદ્ધ છે. શ્રી કૃષ્ણ સાથે અતિશય પ્રેમ કરે, શ્રી કૃષ્ણ જે જીવ ઉપર કૃપા કરે છે વાસનાનો વિનાશ કરે. રૂકમણી શ્રી કૃષ્ણ લગ્ન મહોત્સવમાં જેટલા જીવ આવ્યા હતા તે બધા વાસના રહિત છે, નિષ્કામ નિર્વિકાર છે, શુદ્ધ ભાવ જાગૃત થયો છે. ભગવાનને પધરાવ્યા છે, મોટો વરઘોડો નીકળ્યો છે, બ્રાહ્મણો વેદ મંત્ર બોલે છે, વાજા વગાડે છે. ત્યારે તે વાજામાંથી
શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ Thank you.
Lakshmi Narayana.